એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે બ્રિટિશ બંધારણની એમ કહીએ ને કે ગલીકૂચીઓમાં એક સફર કરવાના છીએ અને આપણી સાથે છે માર્ટિન લોફલિનના વિચારો. સામાન્ય રીતે આપણે બંધારણ શબ્દ સાંભળીએ એટલે તરત જ કોઈ મોટું પુસ્તક, કાયદાઓનો સંગ્રહ એવું મનમાં આવે.
હા, બરાબર.
પણ બ્રિટનની વાત આવે ત્યારે એમની પાસે આવું કોઈ એક સિંગલ લેખિત બંધારણ નથી.
અને જુઓ, એ જ વાત આખી ચર્ચાને રસપ્રદ બનાવે છે. શું એનો મતલબ એ કે ત્યાં કોઈ નિયમ, કાયદા, કોઈ વ્યવસ્થા જ નથી?
હા, એ જ સવાલ થાય.
માર્ટિન લોફલિન કહે છે, ના, એવું બિલકુલ નથી. બ્રિટન પાસે એક અત્યંત જટિલ, વર્ષોથી વિકસેલી અને ખૂબ જ પ્રભાવશાળી બંધારણીય સિસ્ટમ છે. કદાચ ઘણા લેખિત બંધારણો કરતાં પણ વધુ જીવંત અને એમ કહીએ તો પરિવર્તનશીલ.
ખરું કહ્યું. કદાચ લોફલિનનો મુખ્ય મુદ્દો આ જ છે. બ્રિટનનું બંધારણ ખામીવાળું નથી કારણ કે તે લખેલું નથી. એની જે અલિખિત પ્રકૃતિ છે, એની જે રાજકીય રીતભાત છે, એ જ એની અસલી તાકાત છે.
બરાબર.
અને આ સમજવું આજે કેમ જરૂરી છે? કારણ કે તે આપણને ગવર્નન્સ એટલે કે શાસન વ્યવસ્થાના એક સાવ અલગ મોડેલને જોવાની તક આપે છે. કેવી રીતે એક મોટી લોકશાહી કોઈ એક ફિક્સ લેખિત દસ્તાવેજ વગર ચાલી શકે છે? ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ.
હા, ચોક્કસ. શરૂઆત આપણે લેખકથી કરીએ. માર્ટિન લોફલિન, તેઓ માત્ર કાયદાના પ્રોફેસર નથી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એટલે કે LSE ત્યાં પબ્લિક લોના ખૂબ જ આદરણીય પ્રોફેસર છે અને બ્રિટિશ એકેડેમીના ફેલો પણ. બંધારણીય કાયદો, તેના સિદ્ધાંતો અને સરકારનું જે ફિલોસોફી છે એમાં 3 દાયકા મતલબ 3 દશકથી વધુનો એમનો અનુભવ છે.
અને એમની ખાસ વાત શું છે? એવું લાગે છે કે તેઓ ખાલી કાયદાના નિયમોમાં જ નથી અટવાતા.
ના, બિલકુલ નહીં. એમનું કામ કાયદો, રાજકારણ અને ઇતિહાસ આ 3 જ્યાં મળે છે એના પર કેન્દ્રિત છે. અને આ જે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ છે એ બ્રિટિશ બંધારણ જેવી જટિલ વસ્તુને સમજવા માટે આમ જુઓ તો ખૂબ જરૂરી છે, કારણ કે એ પોતે જ કાનૂની, રાજકીય અને ઐતિહાસિક તત્વોનું એક મિશ્રણ છે.
મેં એવું પણ સાંભળ્યું છે કે તેઓ રાજકીય બંધારણવાદ એટલે કે પોલિટિકલ કોન્સ્ટિટ્યુશનલિઝમના મોટા સમર્થક છે. આ શું છે કોન્સેપ્ટ, જરા સમજાવશો?
હા, જરૂર. એ આ વિચારધારાના મુખ્ય હિમાયતી છે. મૂળ વિચાર એ છે કે બંધારણના નિયમો બનાવવા અને તેને લાગુ પાડવામાં કોર્ટ કચેરી કરતા લોકશાહી રાજકીય પ્રક્રિયાઓ એટલે કે સંસદ, ચૂંટણીઓ, જાહેર ચર્ચા એ વધારે મહત્વની નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
અચ્છા.
લોફલિન થિયરી અને પ્રેક્ટિસ એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક વાસ્તવિકતા, એ બે વચ્ચે જણે એક પુલ બાંધે છે જે આપણને બ્રિટિશ બંધારણની ગતિશીલતા સમજવામાં મદદ કરે છે.
તો પછી લોફલિનના એનાલિસિસનો મુખ્ય સાર શું છે? એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે બ્રિટિશ બંધારણ વિશે?
એમની મુખ્ય દલીલ એકદમ સ્પષ્ટ અને સીધી છે. બ્રિટિશ બંધારણ એના મૂળ સ્વભાવે જ રાજકીય છે, કાનૂની નહીં.
રાજકીય, કાનૂની નહીં.
હા, મતલબ કે એ કોઈ નિયમોનો સ્થિર સંગ્રહ કે કોઈ એક કાયદાનો દસ્તાવેજ નથી, પણ એના બદલે એ જાહેર સત્તાનો ઉપયોગ કેવી રીતે થાય એને નિયંત્રિત કરતી, સતત બદલાતી, વિકસતી અને હંમેશા જેના પર ચર્ચા, ડિબેટ થતી રહે એવી પ્રથાઓ, સિદ્ધાંતો અને સમજૂતીઓનો એક જીવન સમૂહ છે.
એટલે એમ કહી શકાય કે લેખિત બંધારણ નથી એ કોઈ ઉણપ નથી, પણ એક અલગ પ્રકારની સિસ્ટમનું લક્ષણ છે.
તદ્દન સાચી વાત. લોફલિન આ સ્થિતિને રાજકીય ન્યાયશાસ્ત્ર એટલે કે પોલિટિકલ જ્યુરિસ્પ્રુડન્સ કહે છે.
પોલિટિકલ જ્યુરિસ્પ્રુડન્સ.
હા, આ કાયદો, રાજકારણ અને બંધારણીય સિદ્ધાંતોનું એવું અનોખું મિશ્રણ છે જે શાસન માટે એક લવચિક, ફ્લેક્સિબલ પણ મજબૂત માળખું આપે છે. એક બીજો સોર્સ તો એમ પણ કહે છે કે તે રાજકીય સંઘર્ષ અને સમાધાનની જ એક પેદાશ છે.
આનો ઐતિહાસિક સંદર્ભ પણ ઘણો મજબૂત હશે, ખરું ને?
બિલકુલ. આ બંધારણના મૂલ્ય સદીઓ જૂના રાજકીય સંઘર્ષો અને સમાધાનોમાં છે, ખાસ કરીને 1688ની ગ્લોરિયસ રેવોલ્યુશન.
હા, એનો ઉલ્લેખ તમે કર્યો હતો.
હા, એક માઇલસ્ટોન હતી. એણે બ્રિટનમાં સંસદની સર્વોપરિતા, પાર્લામેન્ટરી સોવરેનિટી સ્થાપિત કરી. અને આનો સીધો મતલબ શું થયો કે અંતિમ સત્તા કોઈ કાગળના ટુકડામાં નથી, પણ ક્વીન ઇન પાર્લામેન્ટ એટલે કે રાણી અને સંસદની સંયુક્ત સત્તા દ્વારા ચાલતી રાજકીય પ્રક્રિયામાં રહેલી છે.
તો લોફલિનના વિચારો એક રીતે અત્યારની જે વિચારધારા છે, જે બંધારણને મુખ્યત્વે કાયદાનો દસ્તાવેજ ગણે છે અને કોર્ટ એનું અર્થઘટન કરે, એને પડકારે છે.
હા, બરાબર. એમના વિચારો બતાવે છે કે બ્રિટિશ બંધારણ કેવી રીતે સમય સાથે બદલાઈ શકે છે, એડેપ્ટ થઈ શકે છે, કારણ કે એનો આધાર જ રાજકીય પ્રક્રિયાઓ છે. ચાલો હવે એના કેટલા મુખ્ય ભાગોની થોડી વધુ ઊંડી વાત કરીએ.
ચાલો શરૂઆત કરીએ બંધારણના મૂળ વિચારથી. લોફલિનની પહેલી જ વાત એ છે કે બંધારણ એટલે લેખિત દસ્તાવેજ જ હોવો જોઈએ એ માન્યતા પર જ સવાલ ઉઠાવવાની જરૂર છે. એમનો જે રાજકીય ન્યાયશાસ્ત્ર કે રાજકીય બંધારણનો ખ્યાલ છે એ અહીં મહત્વનો બને છે. જ્યાં કાયદાના સિદ્ધાંતો અને રાજકીય વ્યવહાર બંને એકબીજામાં ભળેલા છે.
અને સાથે સાથે તેઓ એ પણ કહે છે કે બંધારણ એ ભવિષ્યના શાસન માટે કોઈ રેડીમેડ પ્લાન નથી, પણ ભૂતકાળમાં શાસન કેવી રીતે ચાલ્યું, કેવી રીતે કંટ્રોલ થયું એનો એક ઐતિહાસિક હિસાબ છે.
એટલે ભૂતકાળનો અરીસો, ભવિષ્યનો નકશો નહીં.
હા, કંઈક એવું જ. આ દ્રષ્ટિકોણ થોડો એડમંડ બર્કના વિચારો જેવો છે, જે પરંપરા અને ધીમા વિકાસમાં માનતા હતા. જ્યારે પેલો થોમસ પેન એ લેખિત તર્ક આધારિત બંધારણના હિમાયતી હતા.
આ ઐતિહાસિક પાસા પર થોડું વધુ વાત કરીએ. તમે 1688ની ગ્લોરિયસ રિવોલ્યુશનનો ઉલ્લેખ કર્યો, એનું શું મહત્વ હતું?
ખૂબ ઊંડું મહત્વ. એ પહેલા આખી 17મી સદી દરમિયાન તાજ અને ટીકે રાજાશાહી અને સંસદ વચ્ચે સત્તા માટે જોરદાર ખેંચતાણ ચાલી હતી.
હા, એ સંઘર્ષ વિશે સાંભળ્યું છે.
તો ગ્લોરિયસ રિવોલ્યુશન અને એ પછી આવેલો બિલ ઓફ રાઇટ્સ 1689 એ કાયદાકીય કરાર કરતા વધારે તો એક રાજકીય સમાધાન હતું.
રાજકીય સમાધાન કઈ રીતે?
કારણ કે એણે સર્વોચ્ચ સત્તા એટલે કે સોવરેનિટી કોઈ કાયદાના પુસ્તકમાં નહીં, પણ એક જીવંત રાજકીય સંસ્થામાં સ્થાપિત કરી. કિંગ ઇન પાર્લામેન્ટ, રાજા કે રાણી અને સંસદની સંયુક્ત સત્તા.
અને આ જ વસ્તુ પછી સંસદીય સર્વોપરિતા એટલે કે પાર્લામેન્ટરી સોવરેનિટીના સિદ્ધાંત તરફ લઈ ગઈ, જેને બ્રિટિશ બંધારણનો પાયો ગણવામાં આવે છે, ખરું ને?
બિલકુલ.
પણ શું આ સિદ્ધાંત આજના જમાનામાં થોડો જૂનો નથી લાગતો, ખાસ કરીને ગ્લોબલાઇઝેશનના સમયમાં?
સારો સવાલ છે. એવી ડાયસી નામના એક જાણીતા કાયદાશાસ્ત્રીએ આ સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજાવ્યો. એના બે મુખ્ય ભાગ છે. પહેલું, સંસદ કોઈપણ બાબતે કાયદો બનાવી શકે કે રદ કરી શકે.
કોઈપણ?
હા, કાયદાકીય રીતે કોઈપણ. અને બીજું, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોર્ટ સુદ્ધા સંસદે બનાવેલા કાયદાને ગેરકાયદેસર ઠેરાવી શકે નહીં. હવે તમારો સવાલ કે શું આ જૂનું લાગે છે, તો જુઓ, રાજકીય વાસ્તવિકતામાં હા, સંસદ ચૂંટણી, લોકોનો મત, આંતરરાષ્ટ્રીય કરારો, વ્યવહારિક મર્યાદાઓ આ બધાથી બંધાયેલી છે. પણ સંસદીય સર્વોપરિતા એ બ્રિટિશ સિસ્ટમનો અંતિમ કાનૂની આધાર છે. એ બંધારણીય સત્તાનો સ્ત્રોત પણ છે અને બંધારણમાં ફેરફાર કરવાની રીત પણ. જો કોઈ મોટો બંધારણીય ફેરફાર કરવો હોય તો એ સંસદના કાયદાથી જ થાય, એટલે હજુ પણ મૂળભૂત કાનૂની સિદ્ધાંતો છે જ.
ઓકે, કાયદાઓની વાત તો થઈ, પણ આ સિવાય બીજું શું છે જે આ સિસ્ટમને ચલાવે છે? તમે પેલી બંધારણીય પ્રણાલિકાઓ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ કન્વેન્શન્સની વાત કરી હતી, એ શું છે?
હા, આ અલિખિત નિયમો અને પ્રથાઓ બહુ જ મહત્વની છે. આ એવા નિયમો છે જે રાજકીય વર્તનને દિશા આપે છે, ભલે ક્યાંય કાયદાના પુસ્તકમાં લખ્યા ન હોય.
દાખલા તરીકે?
દાખલા તરીકે, આખું મંત્રીમંડળ સંસદને સામૂહિક રીતે જવાબદાર છે. વડાપ્રધાનની નિમણૂક કેવી રીતે થાય, એમની ભૂમિકા શું હોય, રાજા કે રાણીએ હંમેશા મંત્રીઓની સલાહ પ્રમાણે જ કામ કરવું, આ બધું ક્યાંય લખેલું નથી, પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ છે જેનું પાલન લગભગ કાયદા જેટલી જ કડકાઈથી થાય છે.
પણ જો એ કાયદાકીય રીતે ફરજિયાત ન હોય તો એનું પાલન થાય છે કેવી રીતે? કોઈ તોડી નાખે તો?
અહીં જ પેલી રાજકીય બંધારણની મજા છે. પાલન થાય છે રાજકીય પદ્ધતિઓ દ્વારા. ધારો કે કોઈ મંત્રી કે વડાપ્રધાન કોઈ મોટી પ્રણાલિકા તોડે,
હા,
તો કદાચ કોઈ કોર્ટ એમને સજા ન કરી શકે, પણ સંસદમાં એમની જોરદાર ટીકા થશે, મીડિયામાં હોભાળો મચશે, પબ્લિકમાં વિરોધ થશે, એમની પોતાની પાર્ટીમાં જ વિરોધ ઉઠશે.
ઓહો.
અને છેવટે એમને રાજીનામું આપવું પડે અથવા તો આગલી ચૂંટણીમાં બહુ મોટું નુકસાન ભોગવવું પડે. આ જે રાજકીય પરિણામોનો ડર છે એ જ આ પ્રણાલિકાઓને જીવતી રાખે છે.
આ વાત પેલી સત્તાઓના મિશ્રણ એટલે કે ફ્યુઝન ઓફ પાવર્સ સાથે પણ જોડાયેલી લાગે છે, જે અમેરિકાના સેપરેશન ઓફ પાવર્સથી અલગ છે.
બિલકુલ. વેસ્ટમિન્સ્ટર મોડલમાં કારોબારી એટલે કે સરકાર એ ધારાસભા એટલે કે સંસદમાંથી જ બને છે અને એના માટે જવાબદાર હોય છે. એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર વચ્ચે કોઈ દિવાલ નથી, પણ બંને એકબીજા સાથે જોડાયેલા છે.
આનાથી સરકાર બહુ પાવરફુલ બને છે, ખરું ને?
હા, બને છે. પણ એનું નિયંત્રણ પછી કાયદાકીય બંધનો કરતાં વધારે રાજકીય પ્રક્રિયાઓથી થાય છે. સંસદમાં સવાલ જવાબ, વિરોધ પક્ષની ભૂમિકા, સમયસર આવતી ચૂંટણીઓ, આ બધાથી.
આવી સિસ્ટમમાં કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લો એ કેવી રીતે જળવાય? જો સંસદ જ સુપ્રીમ હોય તો સરકારને કાયદાના દાયરામાં કોણ રાખે?
આ એક બહુ જ નાજુક સંતુલનનો મુદ્દો છે. સાચી વાત. બ્રિટિશ સંદર્ભમાં કાયદાના શાસનનું મુખ્ય અર્થ એ છે કે સરકારે એટલે કે કારોબારીએ કાયદા દ્વારા નક્કી થયેલી પ્રોસેસ પ્રમાણે જ કામ કરવું જોઈએ. અહીં જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની બને છે. તેઓ એ ચેક કરે છે કે સરકાર સંસદે બનાવેલા કાયદાઓ દ્વારા અપાયેલી સત્તાની મર્યાદામાં રહીને કામ કરે છે કે નહીં.
એનો મતલબ એ થયો કે જજ સરકારી નિર્ણયો અને કાર્યોની લીગાલિટી ચકાસી શકે, પણ સંસદે જે કાયદો બનાવ્યો હોય એની બંધારણીયતા પર સવાલ ન ઉઠાવી શકે.
સામાન્ય રીતે હા, તેઓ સંસદના કાયદાનું અર્થઘટન કરી શકે છે અને ઘણીવાર સરકારની વિરુદ્ધ પણ કરી શકે છે, પણ તેઓ કોઈ કાયદાને ગેરબંધારણીય કહીને રદ નથી કરી શકતા, જે રીતે અમેરિકાની સુપ્રીમ કોર્ટ કરી શકે છે.
અચ્છા, આ એક મહત્વનો તફાવત છે.
હા, આ રીતે ન્યાયતંત્ર સંસદની સર્વોપરિતાનો આદર પણ જાળવે છે અને કારોબારીને કાયદાની હદમાં રાખવાનું કામ પણ કરે છે. આ એક સૂક્ષ્મ પણ બહુ જ મહત્વનો ભેદ છે.
હવે થોડી આધુનિક પડકારોની વાત કરીએ. આ જે પરંપરાગત રાજકીય બંધારણ છે એને ડિવોલ્યુશન એટલે કે વિકેન્દ્રીકરણ, યુરોપિયન યુનિયન સાથેના સંબંધો, હ્યુમન રાઇટ જેવા મુદ્દાઓનો સામનો કેવી રીતે કર્યો છે? શું એ ટકી શક્યું છે?
ચોક્કસપણે. આ બધા મુદ્દાઓએ બ્રિટિશ બંધારણ સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે, એમાં કોઈ શંકા નથી. પણ લોફલિનની દલીલ કે છે કે બંધારણે આ પડકારોનો સામનો પણ પોતાની મૂળભૂત રાજકીય પ્રકૃતિ જાળવી રાખીને જ કર્યો છે અને તેને પોતાની અંદર સમાવી લીધા છે.
દાખલા તરીકે વિકેન્દ્રીકરણની વાત કરીએ. સ્કોટલેન્ડ, વેલ્સ, ઉત્તરી આયર્લેન્ડને પોતાની સંસદો અને સત્તાઓ મળી.
હા, પણ એ સત્તાઓ કોણે આપી? વેસ્ટમિનિસ્ટરમાં બેઠેલી બ્રિટિશ સંસદે, એક રાજકીય કાયદા હેઠળ. કાયદાકીય રીતે જોઈએ તો સર્વોપરી સંસદ એ સત્તાઓ પાછી ખેંચી શકે છે, ભલે રાજકીય રીતે એવું કરવું અત્યંત મુશ્કેલ હોય. આ કોઈ બંધારણની મૂળ રચનામાં ફેરફાર નહોતો, પણ સંસદે લીધેલો સત્તાની વહેંચણીનો એક રાજકીય નિર્ણય હતો.
અને યુરોપિયન યુનિયનના કાયદાનું શું? એક સમય હતો જ્યારે ફેક્ટોરિયમ જેવો કેસ આવ્યો, જેમાં ઈયુ કાયદાને બ્રિટિશ કાયદા કરતાં વધુ મહત્વ અપાયો. શું એ સંસદીય સર્વોપરિતા પર સીધો હુમલો નહોતો?
ચોક્કસ, એ એક મોટો કાનૂની અને બંધારણીય પડકાર હતો. પણ લોફલિનના મતે ઈયુ કાયદાનું એ પ્રાધાન્ય પણ યુકેના ઈયુમાં રહેવાના રાજકીય નિર્ણયો પર આધારિત હતું.
એટલે કે એ પણ એક પોલિટિકલ ચોઇસ હતી.
હા, અને જ્યારે બ્રિટનના લોકોએ અને સંસદે એ રાજકીય નિર્ણય બદલ્યો એટલે કે બ્રેક્ઝિટ થયું, ત્યારે સંસદીય સર્વોપરિતા ફરીથી સ્થાપિત થઈ ગઈ. એક રીતે જુઓ તો બ્રેક્ઝિટની આખી પ્રક્રિયાએ રાજકીય બંધારણની અંતિમ સર્વોપરિતાને વધારે મજબૂત રીતે સાબિત કરી દીધી.
રસપ્રદ. અને પેલો હ્યુમન રાઇટ્સ એક્ટ 1998નો, એનાથી જજ લોકોની સત્તા વધી એવું કહેવાય છે?
એ કાયદાએ જજોને ચોક્કસ નવી સત્તા આપી. તેઓ સંસદના કોઈ કાયદાને યુરોપિયન માનવ અધિકાર સંમેલન સાથે અસંગત એટલે કે ઇનકમ્પેટેબલ જાહેર કરી શકે છે.
હા,
પણ તેઓ એ કાયદાને રદ નથી કરી શકતા, માત્ર અસંગતતા જાહેર કરી શકે. પછી સંસદ પર છે કે તે કાયદામાં ફેરફાર કરે કે નહીં. અંતિમ નિર્ણય લેવાની સત્તા હજુ પણ રાજકીય ક્ષેત્ર એટલે કે સંસદ પાસે જ રહે છે. આમ સંસદીય સર્વોપરિતાનો મૂળ સિદ્ધાંત અહીં પણ જળવાઈ રહે છે.
તો આ બધાનું તારણ એ નીકળે છે કે બ્રિટિશ બંધારણ કોઈ એક મોટી ક્રાંતિથી નથી બદલાયું, પણ સમય સાથે ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામીને વિકસિત થયું છે અને પોતાની ફ્લેક્સિબિલિટી અને એડેપ્ટેબિલિટી જાળવી રાખી છે.
એકદમ સાચી વાત. તે સાતત્ય અને પરિવર્તન, કન્ટિન્યુટી અને ચેન્જ, એનું એક અનોખું બેલેન્સ બતાવે છે. ચાલો હવે લોફલિનના વિચારોમાંથી જે મુખ્ય સંદેશા કે થીમ્સ ઉભરી આવે છે એના પર ધ્યાન આપીએ.
મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે કાયદા પર રાજકારણની સર્વોપરિતા અંતિમ નિયમો કાયદાના પુસ્તકોમાં નથી, પણ રાજકીય વાસ્તવિકતાઓમાં છે. સત્તાનું કેન્દ્ર રાજકીય સંસ્થાઓ છે અને એનું નિયંત્રણ મુખ્યત્વે રાજકીય રીતે થાય છે. આ વાત આપણે આપણા દેશમાં, ગુજરાતમાં પણ ઘણીવાર જોઈએ છીએ, જ્યાં રાજકીય સમીકરણો અને સમજૂતીઓ કાયદાકીય પ્રક્રિયાઓ પર અસર કરતી જોવા મળે છે.
બીજો મુખ્ય વિચાર છે બંધારણને એક ઐતિહાસિક ઉત્પાદન તરીકે જોવાનું. એને સમજવા માટે ખાલી અત્યારના કાયદા કે સિદ્ધાંતો જોવા પૂરતા નથી, એનું ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે.
બરાબર.
આ વાત સ્થાનિક સ્તરે પણ એટલી જ સાચી છે. કોઈ શહેર કે ગામના શાસનની સમસ્યાઓ કે સફળતા સમજવી હોય તો એના ઐતિહાસિક સામાજિક સંદર્ભને સમજવો જ પડે.
ત્રીજો મુદ્દો, સંસદીય સર્વોપરિતા. ભલે આજે એના પર ઘણા પ્રેશર હોય, એ બ્રિટિશ બંધારણનો વૈચારિક આધાર તો છે જ. આ મુદ્દો ભારતમાં જે ધારાસભાની સત્તા વિરુદ્ધ ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ એની જે ચર્ચાઓ ચાલે છે એની સાથે ઘણો મળતો આવે છે.
હા, એ સંતુલનનો પ્રશ્ન હંમેશા રહે છે.
કાયદો ઘડવાની સંસદની સત્તા અને એને ચકાસવાની ન્યાયતંત્રની સત્તા વચ્ચેનું સંતુલન.
ચોથો સંદેશ છે લવચિકતાને એક શક્તિ તરીકે જોવાનો. બંધારણનો જે અલિખિત અને પ્રણાલીઓ પર આધારિત સ્વભાવ છે એ એને બદલાતા સમય અને સંજોગો સાથે એડજસ્ટ થવાની ગજબની ક્ષમતા આપે છે.
હા, જેમ સમાજમાં પણ થાય છે. ઘણીવાર ઔપચારિક કાયદા બદલાતા વાર લાગે, પણ સામાજિક રીતરિવાજો અને સમજૂતીઓથી નિયમો ઝડપથી બદલાઈ જાય છે.
બરાબર. અને છેલ્લો પણ અત્યંત મહત્વનો મુદ્દો, રાજકીય બંધારણવાદ વિરુદ્ધ કાનૂની બંધારણવાદ, આ બે વચ્ચેનો સતત સંઘર્ષ અથવા તણાવ.
આ ચર્ચા ભારતમાં ન્યાયિક સક્રિયતા, જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને સંસદીય સર્વોપરિતા વચ્ચેના વિવાદો માટે પણ ખૂબ જ રેલેવન્ટ છે, ખરું ને?
હા, બિલકુલ. ક્યારેક લાગે કે ન્યાયતંત્ર વધુ પડતું આગળ વધી રહ્યું છે, તો ક્યારેક ધારાસભાઓ પોતાની સર્વોપરિતા પર ભાર મૂકવાનો પ્રયાસ કરે છે.
લોફલિનના લખાણોમાં ઘણા એવા વિચારો છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે, નહીં?
હા, ચોક્કસ. એમના કેટલાક કોટ્સ જેવા વિચારો યાદ રહી જાય એવા છે.
જેમ કે એમનો આ વિચાર, બ્રિટિશ બંધારણ લખાણ તરીકે નહીં પણ વ્યવહાર તરીકે અસ્તિત્વ ધરાવે છે. સીધો અર્થ એ કે બંધારણીય સત્તા કાયદાના શબ્દોમાં નથી, પણ પરંપરા, પ્રથા અને રાજકીય વર્તણૂકમાંથી આવે છે.
બીજો એક સચોટ વિચાર, સંસદીય સર્વોપરિતા એ બંધારણીય સત્તાનો પાયો અને મર્યાદા બંને છે. આ બતાવે છે કે આ સિદ્ધાંત અમર્યાદ શક્તિ નથી આપતો, કારણ કે સંસદ પોતે રાજકીય રીતે જવાબદાર છે અને એ જવાબદારી જ એની મર્યાદા બની જાય છે.
અને આ પણ મને બહુ ગમ્યું, બંધારણીય પ્રણાલિકાઓ રાજકીય વ્યવહારને બંધારણીય જવાબદારીમાં પરિવર્તિત કરે છે. એટલે કે લખેલો કાયદો ન હોવા છતાં રાજકીય આચરણથી જ નિયમો બંધનકર્તા બને છે અને જવાબદારી નક્કી થાય છે.
તથા બ્રિટિશ બંધારણ ક્રાંતિકારી પરિવર્તનને બદલે ઉત્ક્રાંતિજનક અનુકૂલન દ્વારા લાક્ષણિક છે. આ ધીમા, સતત અને સ્થિર પરિવર્તનના મહત્વ પર ભાર મૂકે છે, જે સિસ્ટમને અચાનક આંચકાઓથી બચાવે છે.
તંત્રની ચોક્કસ પણ મર્યાદિત ભૂમિકાને સ્પષ્ટ કરે છે.
તો આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જે શ્રોતાઓ સાંભળી રહ્યા છે એમના માટે આ જ્ઞાનની વાસ્તવિક જીવનમાં શું ઉપયોગીતા હોઈ શકે?
પહેલું તો એ કે યુકેમાં જે પણ રાજકીય ઘટનાઓ બને છે, જેમ કે બ્રેક્ઝિટની લાંબા ગાળાની અસરો હોય, સ્કોટલેન્ડમાં સ્વતંત્રતા માટેની માંગ હોય કે પછી કોર્ટનો કોઈ મહત્વનો ચુકાદો આવે, આ બધાને સમજવા માટે લોફલિનનો દ્રષ્ટિકોણ એક નવી ચાવી આપે છે.
હા, સંદર્ભ સમજવામાં મદદ મળે,
તે ઘટનાઓના મૂળમાં જે બંધારણીય તર્ક છે એ સમજાય.
બીજું, જે લોકો રાજકારણ, સરકારી વહીવટ, પત્રકારિત્વ કે કાયદાના ક્ષેત્રમાં છે એમના માટે કાયદો અને રાજકારણ વચ્ચેનો આ જે જટિલ સંબંધ છે એની સમજ બહુ ઉપયોગી થઈ શકે. પોલિસી મેકિંગ હોય, કાનૂની દલીલો હોય કે રાજકીય વિશ્લેષણ હોય, એમાં એક ઊંડાણ આવે.
વૈશ્વિક સ્તરે જોઈએ તો તે જુદા જુદા લોકશાહી મોડેલોની સરખામણી કરવાની સમજ આપે છે. દરેક દેશની પોતાની અલગ ઐતિહાસિક અને રાજકીય પરિસ્થિતિઓ એના બંધારણને કેવી રીતે ઘડે છે એ સમજાય. આપણને ખ્યાલ આવે કે વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી હોતું.
અને કદાચ સૌથી મહત્વનું, તે ક્રિટિકલ થિંકિંગને પ્રોત્સાહન આપે છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ પોલિટિકલ સિસ્ટમને સમજવા માટે ફક્ત એના લખેલા નિયમો જોવા પૂરતા નથી. સત્તાની અસલ વહેંચણી કેવી છે, અલિખિત નિયમો શું છે, પરંપરાઓનું શું મહત્વ છે અને ઐતિહાસિક સંદર્ભ શું છે આ બધું સમજવું ખૂબ જરૂરી છે.
તો આ આખી ચર્ચાના અંતે મારા મનમાં જે મુખ્ય વિચાર આવે છે તે એ છે કે એક મજબૂત અને અસરકારક બંધારણ માટે એ જરૂરી નથી કે તે એક જ લેખિત દસ્તાવેજમાં બંધાયેલું હોય. રાજકીય વ્યવહાર, પરંપરા અને સતત ચાલતી ઉત્ક્રાંતિમાં પણ એક ગજબની શક્તિ અને સ્થિરતા હોઈ શકે છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ રહી કે કાયદાનું શાસન અને સત્તાનું વિભાજન જેવા સિદ્ધાંતો જે આપણે ઘણીવાર યુનિવર્સલ માની લઈએ છીએ એનું બ્રિટિશ અર્થઘટન કેટલું અલગ અને સંદર્ભ આધારિત છે.
હા, એ બહુ મહત્વનું છે.
તે બતાવે છે કે બંધારણીય સિદ્ધાંતો પણ સ્થાનિક ઇતિહાસ અને રાજકીય સંસ્કૃતિથી કેવી રીતે પ્રભાવિત થાય છે. આખરે બંધારણ એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતી રાજકીય વાતચીત છે, એક જીવંત પ્રક્રિયા છે જે ક્યારેય ખરેખર પૂરી થતી નથી.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.